લાગણીઓ પર કાબુ મેળવ્યા પછી મળતી મુક્તિ ને જાણો.
જો ના શીખી શકાય કે ક્રોધ પર કાબુ કેમ મેળવવો, તો તે એવા લોકો પર નીકળશે જેની સાથે એમને કોઈ લેવા દેવા નથી. ઘણીવાર આપણી સાથે જે બન્યું છે એના માટે બીજાએ ચૂકવવું પડે છે, જો આની સાથે સંકળાયેલા નથી કે આનો ભાગ નથી.
આ છે હવે પછી.
આનંદ માણો દરરોજના જીવનમાં સ્વાગત છે. આજે આપણે વાત કરીશું વિજય પામવાની, ધકેલવાની અને આગળ વધવાની. એક ચીજ આપણે પાછળ ધકેલવાની જરૂર છે, એ છે ક્રોધ જે આપણા જીવનમાં છે. સાથે રહેજો, કારણ કે આજનો સંદેશ છે મિસુરીના સેન્ટ લુઇસમાંથી. આપણે વિચારવાનું બંધ કરવું જોઈએ કે બીજાએ સુધારવું જોઈએ પોતાનું વ્યક્તિત્વ અને આપણને ખુશ કરવાની રીત, અને આપણે જાતની જવાબદારી લઈને પોતાની લાગણીઓ અને પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવી જોઈએ. કંઈક કહું, હું એ અદ્ભુત વસ્તુની કલ્પના પણ નથી કરી શકતી કે તમે આવતા વર્ષે આ જ સમયે અહીં પાછા આવીને અમને જણાવો કે તમારા જીવનમાં શું બન્યું. જો માત્ર આ બે વિચારો લઈને જીવો, હું મારા જીવનમાં જે બને છે એના તળિયે એનો બરાબર તાક કાઢીશ, એની ચિંતા નહીં કરું કે હું ગમે એટલો ઘાયલ થાઉં પણ પીડાને પાછળ ધકેલીશ અને વિજયમાંના બીજા રસ્તે બહાર આવીશ. મારે ફરીથી કહેવું છે, હું અહીંયા જ રહીશ અને જીવનમાં ખરેખર શું બને છે એનો તાક કાઢીશ. હું તમારા પર આક્ષેપ નહીં કરું, તમારા પર આક્ષેપ નહીં કરું, નહીં કરું, હું તમારા પર આક્ષેપ નહીં કરું. એનો અર્થ એ નથી કે તમારા જીવનમાં એવા લોકો નથી જે તમારી સાથે દુર્વ્યવહાર કરે છે. મારા મતે પ્રભુ એમનો ઉપયોગ કરે છે, એમને કંઈ કરતા નથી. પણ જો એકબીજાના રસ્તામાં આવીશું તો પ્રભુ ઉપયોગ કરશે. જો એક વસ્તુ ન વાપરે તો એને બીજું કંઈક વાપરવું પડશે. એનો અર્થ એ નથી એ લોકોનો વિરોધ ન કરો, એ પણ નથી કે પડ્યા રહો અને લોકોને તમારી ઉપરથી પસાર થવા દઉં. જેની વાત કરું છું એ આ નથી. આપણામાં શું બને છે તેને શોધો, દે અને લોહી સાથે યુદ્ધ નથી કરવાનું. પણ ઉચ્ચ સ્થાનના સિદ્ધાંતો, શક્તિ અને દુરાચાર એની સાથે કરવાનું છે. આઘાત પહોંચે અને આક્ષેપ કરવા સ્થળ શોધીએ. પહેલી વસ્તુ એ જ બને છે, મને આઘાત પહોંચ્યો છે, વાંક તમારો છે. ખોટી જગ્યાએ થયેલો આક્ષેપ માત્ર પીડાને વધારે છે, એનો નાશ નથી કરતો કે નથી સ્વસ્થ કરતો. શેતાન આપણો સાચો શત્રુ છે. આપણી પાસે એના વિરુદ્ધ ગુપ્ત હથિયાર છે, જે રોમનો 12માં મળે છે અને ઘણા ખ્રિસ્તીઓ આને ચૂકી ગયા છે. તમારી પાસે શત્રુ વિરુદ્ધનું એવું શસ્ત્ર છે જે પ્રભુએ કરવાનું કહ્યું છે, જે શેતાનને વિવળ બનાવી દે છે. તમે કહેશો એ શું છે, એ શું છે, એ શું? જેઓ તમારી સાથે સારું નથી વધતા તેમની સામે સારા બનવાની ક્ષમતા છે. હું એ નથી કરવા માંગતી. શા માટે? કારણ કે તમારે પીડાને પાછળ ધકેલવી છે. પ્રભુ જે કરવાનું કહે કરતા શીખી જઈશું તો ભલે ગમે એવું લાગે, પણ ક્યારેક એવો સમય આવશે જ્યારે તમને અનુભૂતિ થશે જે તમે માનવા પણ તૈયાર નહીં થાવ. પણ તમે જ્યાં પહોંચવા માંગો છો ત્યાં પહોંચવા માટે હમણાં તમારે કિંમત તો ચૂકવવી પડશે. મારા પતિ સ્વસ્થ છે. દેવ શારીરિક રીતે મારા કરતા વધારે સારું અનુભવે છે. એનામાં વધારે શક્તિ અને ઉર્જા છે. હું હંમેશા મારી જાતને આઘાત પહોંચાડતી હોઉં છું, પણ કરવાના પ્રયત્નો કરું તો મને પીઠમાં વાગે, બીજું કંઈક કરવા જાઉં તો હાથ પર વાગે, નાનકડા ઉઝરડા જેવી વસ્તુ. હું એવું નથી કે બીમાર છું, પથારીવશ છું, પણ સ્વસ્થ અને ઘણો જ સમર્થ છે. એ બીજા દિવસે કસરત કરે છે. માત્ર 16 વર્ષનો હતો ત્યારથી જ એ કસરત કરે છે. એ ક્યારેક 1 કલાક, તો કોઈ દિવસ 2 કલાક, તો ક્યારેક 30 મિનિટ કસરતમાં ગાળે છે. એની ચામડી 25 વર્ષના યુવાન જેવી છે. ચામડીમાં ક્યાંય પણ કરતલી નથી. એક દિવસ મારી બધી ચામડી અહીંથી અહીં સુધી લબડી જવાની છે. મેં થોડી ચામડી ખેંચાવીને જગ્યા પર સીવડાવી છે. થોડું વધુ વિચારું છું કે જઈને જો આ દિવસોમાં ક્યાંની ચામડી ખેંચાવી છે. એમણે કહ્યું, આખા શરીરને લિફ્ટ કરાવી શકો છો. આમેન. જાણો છો, તમારા હાથમાં છે એવા ખાડા ટેકરા મારા હાથમાં પણ થવા લાગ્યા છે. પછી સ્લીવલેસ વસ્તુ પહેરવાનું પસંદ નહીં કરો. મેં વિચાર્યું ઠીક છે, પ્રભુની સ્તુતિ હું કસરત કરીશ, અને પછી કોણી ભાંગી નાખી, કોણી માટે ડોક્ટર પાસે જવું પડશે. ઠીક છે, હું બેઠક કરીશ, એમાં મણકો ખસી ગયો હોય તો જાણે ચાલ, પ્રભુ હું આ કરવાનો પ્રયત્ન, મને ઘાયલ કરું છું. અને મેં વિચાર્યું હવે હું કંટાળી ગઈ છું, હવે હું હાથની ચામડી ખેંચાવીશ, પણ બધું ખેંચીને એને ક્યાંક પાછળ ખસી દેવામાં આવશે અને કોઈને ખબર નહીં પડે. ચાલો મારો ન્યાય નહીં કરો, તમારે પણ કરવું છે ને. દેવે કિંમત ચૂકવી. એણે ઘણી બધી રીતે કર્યું છે. અત્યાર જેવી અનુભૂતિ કરવા માટે કિંમત ચૂકવી છે, અને મેં નથી ચૂકવી, પણ હું એની કિંમત હવે ચૂકવી રહી છું. શું કોઈ જાગે છે અહીંયા? ક્યાં તો પીડાને પાછળ ધકેલો અને વિજય તરફ આગળ વધો, અથવા હજુ પણ એ દુર્ગંધભરી પરિસ્થિતિમાં રહીને પછીના 50 વર્ષે દુર્ગંધ દૂર કરવા છંટકાવ કરો. પ્રભુ, પ્રભુ એટલા સારા છે કે હું સહન નથી કરી શકતી, પણ કિંમત તો ચૂકવવી જ પડે છે. અમુક ચીજોમાંથી પસાર પણ થવું પડે. જીવનમાં ખરાબ થયું માટે બીજાને દોષી બનાવવાનું બંધ કરો. પ્રાર્થના કરવાનું, શેતાન પર નિયંત્રણ કરવાનું શીખ્યા પછી હું બધાની નિંદા કરતી, દરેક વસ્તુની. હે પ્રભુ, તમારે દેવને બદલવાનો છે, બાળકોને બદલવાના છે, પડોશીઓને બદલવાના છે, માલિકને બદલવાનો છે. પછી પ્રભુએ કહું, સમસ્યા હું છું? મેં પહેલા પણ કહેલું, કોઈને તમારો આનંદ છીનવી લેવા ન દો. આનંદની જવાબદારી બીજા કોઈને ના આપો. તમારો અંગત આનંદ તમારી જવાબદારી છે, એ બીજા કોઈની જવાબદારી નથી કે તમને આશ્રય આપીને દરરોજ ખુશ કરે. ત્યાં જ ભૂલ થાય છે. આપણે કોઈની સાથે લગ્ન કરીએ, હંમેશા આનંદમાં રાખવાની જવાબદારી એમને સોંપીએ, પણ બધાએ કરવું જોઈએ કે સંબંધમાં દાખલ થાવ અને પ્રભુને દેખાડવા દો તમે શું આપ્યું અને તમારા પાથી તમને કેટલી ખુશી થઈ. ફરી પાછું મળ્યું છે, મને ખુશ કરો તમે. નહીં, પ્રભુએ કહ્યું, ભાઈઓ તમે એમનું જીવન બહેતર બનાવવા શું કરી શકો છો, અને પછી એ આપવામાં તમારી જાતને સોંપી દો અને તમને અવર્ણનીય આનંદ અને અપૂર્વ મહિમા મળશે. જાણો છો, આ પીડાદાયક છે. બીજાને એમના પોતાના માર્ગ પર જવા દેવા જ્યારે તમે કરવાનું નથી ઈચ્છતા, જે કરવાનું તેઓ પસંદ કરે, પણ આ વસ્તુ પીડાદાયક છે. એમાં સફળતા મળી તો તમને તમારી અંદર ઘણો આંતરિક સંતોષ મળશે, જે તમારા માર્ગ પર હોત તો ક્યારેય ના મળ્યો હોત. આ અવર્ણનીય આનંદ અને અપૂર્વ મહિમા માટે દેહની થોડીક શક્તિનો વેપાર કરીએ છીએ. જે આપવા માટે ઈશુ મર્યા એ જ માટે દેહની સુંવાળપનો વેપાર કરીએ છીએ. પ્રભુએ જે ઈચ્છ્યું એ તમે કર્યું એ જાણવા મળે તેવી ઉત્તમ અનુભૂતિ બીજી કોઈ જ નથી. પ્રભુએ આપણને શક્તિ આપી છે અને એમણે લોકો સાથે સારા બનવા માટે સામર્થ્ય આપ્યું છે. એમની સામે પણ જેઓ આપણી સાથે સારા નથી, પ્રભુએ શત્રુ માટે પ્રાર્થના કરવાની શક્તિ આપી છે. જેમણે આપણને ઘાયલ કરવા હુમલાઓ કર્યા, એમના પર ક્રોધ ન કરવાની ક્ષમતા પ્રભુએ આપી છે. પ્રભુએ એ કહેવાની શક્તિ આપી છે કે એ પ્રભુ એમને માફ કર, કારણ તેઓ જાણતા નથી તેઓ શું કરી રહ્યા છે. જાણો છો તમે, આ જ સત્ય છે. ઘણી વખત લોકો જાણતા નથી કે તેઓ શું કરે છે. તેઓ પોતાના ઘા અને પીડાની બહાર પ્રતિક્રિયા કરે છે. તેઓ જરા પણ પાછળ નથી, તમને રસ્તામાં મળ્યા છે. હેલેલુયા. હે પ્રભુ, આભાર માનું છું, શત્રુ મારી સાથે શાંતિથી વર્તે એનું કારણ તમે બનો. પ્રભુ એમને માફ કર, તેઓ જાણતા નથી શું કરે છે. જાણતા નથી, આપણે ખરેખર એ સમજવું જોઈએ કે લોકો જાણતા નથી એમના પર દયા કરવી જોઈએ, એમના માટે પ્રાર્થના કરવી જોઈએ. તમે એ કરશો ત્યારે તમે મુક્ત થશો. રોમનો 12:21 અહીં શક્તિશાળી આધ્યાત્મિક રહસ્ય પ્રભુના શબ્દોમાં છે. જો લોકો એ સમજી શકે તો શેતાન પર સારપ દ્વારા વિજય મેળવી શકે. હું એ કરી શકતી નથી, એમની સાથે વાત કરી શકતી નથી, એમણે મને ખરાબ આઘાત પહોંચાડ્યો છે. હા, તમે કરી શકો છો, કરી શકો છો. તમારે માત્ર કહેવાનું, હે પ્રભુ, તારી કૃપાને દયાથી હું એ વ્યક્તિને જરાય અવગણવાનો નથી. જાતે ત્યાં એ ઓરડામાં જઈશ જ્યાં હશે, સામે ચાલીને જઈશ અને સ્મિત આપીને કહીશ, તમને આજે અહીં જોઈને મને ઘણું સારું લાગ્યું છે. હવે તમારી તબિયત કેમ છે? કેમ છે તબિયત? પણ આપણે એ કરીએ છીએ, જેમણે આઘાત પહોંચાડ્યો છે એમના ઓરડા તરફ ચાલીને કહીએ, હું તમારી આસપાસ પણ નહીં ફરકું. બાઇબલ કહે છે, શત્રુઓને આશીષ આપો, શાપ નહીં. શું જાણો છો? જો યુનાની ભાષામાં જુઓ તો બ્લેસનો અર્થ શું થાય? કોઈને માટે સારું બોલવું. કર્સનો અર્થ તમે જાણો છો? કોઈને માટે ખરાબ બોલવું. જો આપણે જેણે આઘાત પહોંચાડ્યો છે એવા લોકો સાથે વાત કરવાનું અવગણીએ અને એમણે જે કર્યું છે એમ બીજા લોકોમાં પ્રચાર કરીએ, એમ કરીને બીજી વ્યક્તિના મનમાં એની આબરૂની ધોધાણી કરીએ, પણ જો એમણે આઘાત પહોંચાડ્યો છે એમના વિશે સારું વિચારીએ અને ઓ કેટલી તકલીફ થાય. હું એક દિવસ કોઈની સાથે હતી અને તમે કાલે કોઈના વિશે વાત કરતા હતા, હું ભૂલી પણ ગઈ છું કે કોણ હતું, કેટલું સુંદર, કેટલું ઉત્તમ, કેટલું આમ ને મેં વિચાર્યું. જાણું છું, એ જ કહેવાનું પસંદ કરીશ. પ્રભુએ મને હમણાં જ કહ્યું, તારું મોઢું બંધ કર. જાણું છું, મોઢું બંધ કરવાથી કેટલી પીડા થાય છે, કારણ આપણામાંનું બધું બહુ ખરાબ બોલવા માંગે છે. આપણે એ જ કહેવા માંગીએ છીએ, એ અઘરું છે. તમારી અંદર વસ્તુને મરતા અનુભવી શકો છો, સાચે જ બને છે. બીજી બધી ખરાબ વસ્તુઓ મરી રહી છે, કારણ આપણે એને ખોરાક નથી આપતા. દરેક વખતે પિશાચી વૃત્તિ અનુભવીએ છીએ અને એને પોષણ આપીને જીવતું રાખીએ છીએ બીજા સમય માટે, જેથી એ આપણા ઉપર નિયંત્રણ કરી શકે. આપણે સારપ દ્વારા દુષ્ટને નાથી શકીએ. સારા બનીને યોગ્ય કરવાથી શેતાનને કષ્ટ પહોંચે છે. શું જાણો છો તમે? એ એટલા દુષ્ટ અને અધમ છે. અને પહેલા વાત કરતા હતા કે જો આપણો દિવસ ખરાબ હોય અને એવી વ્યક્તિ પાસે જઈએ જે ખુશ હોય તો એ આપણને ક્રોધિત કરે છે. શેતાન દુષ્ટ અને સ્વાર્થી છે, તેથી આપણે સારા બનીને યોગ્ય વસ્તુ કરીએ એ એને કષ્ટ આપે છે. આપણે સારા બનીએ એ શેતાનને કષ્ટ આપે છે. જ્યારે પ્રેમ દેખાડીએ પણ એ તો જાણે આ સાચું છે. હું આ કહું છું અને અને જાણું છું. જ્યારે સમજાયું કે શેતાને મારી સાથે શું કર્યું, પિતા પર કામ કરતી વખતે એમને સમસ્યા હતી, કારણ કોઈકે આઘાત પહોંચાડ્યો. આઘાત પહોંચાડનારા પીડા આપે. જ્યાં સુધી કોઈ રક્તરેખા ન બનાવે અને કે એ ક્યાંય આગળ વધવાનું નથી, એ માત્ર પ્રવાસ કરે છે પેઢી દર પેઢી, પેઢીથી પેઢી સુધી, અને શેતાન એની પૂર્ણ અસ્વસ્થતા પર પહોંચે છે. પણ બાઇબલ યશાયા અધ્યાય 61 કહે છે, જ્યારે આપણે પ્રભુને સાજા કરવા સારું બોલાવીશું ત્યારે પાયમાલ થયેલી ઇમારતોને ઊભી કરી શકીશું અને ઘણી પેઢીઓથી ઉજ્જડ થતા નષ્ટ થયેલા નગરોને સમારી શકીશું. મારી રક્ત પેશીઓમાં ફરી આવી છે ઉજ્જડતા, નિર્જનતા અને લાંબો ઇતિહાસ, વ્યભિચાર અને શ્રાપ અને ક્રોધ, હિંસા. પણ જાણો છો એનો અહીં અંત આવે છે. અંત લાવવા કિંમત ચૂકવવાની છું. એ કુટુંબ પ્રત્યેનો મારો મૂળ વારસો હશે, એ જ માયર નામમાં હું જીવી રહી છું, એનો અહીં અંત આવે છે. કદાચ એમાંનું થોડું મારા બાળકોમાં હોય, મોટા બાળકમાં પણ જાણો છો એની પણ કાળજી લેવાઈ ગઈ છે. હવે આ સમય તેઓ બાળકોની આસપાસ હશે. સાવધાન શેતાન, હવે તમે કદાચ જોઈ જ નહીં શકો બચેલી ગૂંચવણના નિશાનો. જાણું છું શેતાનને પાછો લાવી રહી છું. જ્યારે હું એ સમજી એણે મારા માટે શું કર્યું, ઓ તમે ગાંડા થઈ જશો. તે મારું બાળપણ ચોર્યું, મને બાળક બનવા ના મળ્યું. જ્યારે હું 23ની હતી યાદ નથી કરી શકતી કે ક્યારે ખુશ અને મુક્ત હોઉં, ગભરાયેલી ન હોઉં. તમે કહેશો કે શા માટે 23? ત્યારે દેવ 26નો હતો જ્યારે મેં લગ્ન કર્યા, હું 23ની. અમને એક દિવસ અમે વાતો કરતા હતા દેવ અને એણે બાળપણમાં કરેલી મજા મસ્તીની વાત કરતો હતો. એની પાસે ઘણા પૈસા ન હતા અને છતાં પિતાનું દારૂના કારણે મૃત્યુ થયું, પણ માતા ધાર્મિક હતી. એણે એમના માટે પ્રાર્થના કરી, પ્રેમ કર્યો અને જ્યાં આખો વખત દેવળમાં લઈ જતા તેથી બાકીનું બધું એના સારાપણામાં સમાઈ જાય. દેવે કહ્યું, મોટા થતા માણેલી બધી જ મજા મને યાદ છે. હું દુઃખી થઈ મેં વિચાર્યું મેં ક્યારેય મજા કરી હોય એવું યાદ નથી. હું ગુસ્સામાં હતી, ખૂબ ગુસ્સામાં. પણ જો એ ગુસ્સા પર કાબુ રાખવાનું ના શીખી હોત તો એ ગુસ્સો મેં એવા લોકો પર ઉતાર્યો જેને આની સાથે કોઈ લેવા દેવા નથી. ઘણી વખત આપણે બીજા લોકોને ચૂકવવાનું કહીએ છીએ જે આપણી સાથે અહીં બન્યો હોય, તેઓ આમાં સંકળાયેલા ના હોય, આનો હિસ્સો પણ ન હોય, પણ આપણે એના પર ગુસ્સો ઉતારીએ છીએ અને બાંધીએ છીએ. એક નબળા સંબંધની પાછળ બીજો એક નબળો સંબંધ અને એનો વાંક ન હોવા છતાં આપણે એમના પર આરોપ મૂકીએ છીએ, આ તેઓ નહીં પણ શેતાન છે. તો હું આ શેતાનને પાછો કેમ વાળી શકું? કારણ મારે કોઈને તો પાછળ નાખવો જ પડશે. તમે એટલું સારી રીતે વર્તો કે શેતાન પાગલ થઈ જાય. જ્યાં જાઓ ત્યાં આશીષ બનો, તમે નમ્ર બનો, ઉપદેશક બનો, સકારાત્મક બનો. જેની પણ પાસે જાઓ તેઓને પોતાના માટે સારી અનુભૂતિ કરાવો, પ્રભુ માટે કંઈક મહાન કરો. મને આશા છે અને પ્રાર્થું છું કે જ્યારે સવારના ઉઠીને હું મારા પગ જમીન પર મૂકું કે નર્ક ડોલવા માંડે. ઓ, એ ફરીથી જાગી છે. ચાલો આપણે બધાએ એવા બનવાનું છે, નહીં કે ઉઠીને તરત એક વધુ દિવસ માટે વધારે વસ્તુ વિશેનો બબડાટ કરો, 3 લોકો જેના પર ગુસ્સે થાય, 4 વસ્તુ અસુરક્ષિત બને ને 9 વસ્તુઓ વિરોધ કરવા માટે હોય. આપણે કાબુ મેળવવાનો છે આ ગુસ્સા પર, આ ખટાશ પર, અણગમા પર. આપણા વિચારો પર આધિપત્ય સ્થાપે એ વિશે વિચાર કરો કે આપણે શું વિચારીએ છીએ, અને શેતાનને નિયંત્રણ ન કરવા દો. આપણે દબાણ આપવું જોઈએ, ધક્કો મારવો જોઈએ. દિવસમાં 1 વખત મન મક્કમ કરવું જોઈએ, 1 વખત 1 વસ્તુ, તો જ આપણે વિજયી બનશું. Romans 12:19, ઓ ભલાઓ તમે સમુભેર ન વાળો, બદલો. મેં એક વાર્તા સાંભળી હતી એક માણસની, જેને હડકાયો કૂતરો કરડ્યો હતો. તે માંદો પડ્યો, ડૉક્ટર પાસે ગયો. ડૉક્ટરે એને દવા આપી અને પછી એ વિશે માહિતી આપવા માંડ્યા. હડકવાના લક્ષણો જે થવાની શક્યતા હતી એ કયા? માણસે કાગળ કાઢ્યો, એના પર નામ લખવા લાગ્યો. ડૉક્ટરે વિચાર્યું આ ડરી ગયો છે કે હવે મરવાનો છે તેથી વસિયત બનાવે છે. એણે કહ્યું તમારે આવું કરવાની જરૂર નથી, તમે મરવાના નથી. એણે કહ્યું જાણું છું, હું તો એવા લોકોની યાદી બનાવું છું જેમને સાજા થતા પહેલા મારે કરડવાનું છે. કેતા દુઃખ થાય છે કે આપણામાંના ઘણા આવા જ છે. મારી સમસ્યા વડે તમને કરડવા દો. વેરે ભયંકર વસ્તુ છે. પ્રભુ કહે છે 10મા ભાગને અડશો નહીં, અભિષિક્તને અડતા નહીં, મહિમાને અડશો નહીં અને વેરને અડતા નહીં. વેર ન વાળી શકાય એ આપણું નથી. જે આપણે લઈ શકીએ, પ્રભુ કહે છે કે દેવના કોપને સારું માર્ગ મૂકો, વેર હું વાળીશ. પ્રભુ એવા પ્રભુ છે જે પુરસ્કાર આપે છે. હેલેલુયા. તમે માત્ર પીડામાંથી પસાર થશો તો ચૂકવણીનો દિવસ આવશે. ચૂકવણી તો થશે. હેલેલુયા. નરકમાંનો કોઈ પણ શેતાન એને આવતા નહીં રોકી શકે. પૃથ્વી પરની કોઈ પણ વસ્તુ એને આવતા નહીં રોકી શકે. કારણ પ્રભુ કહે છે જે આપી શકતા નથી એમની પાસેથી એકઠું ના કરો. એક પ્રશ્ન પૂછું, મારા પિતા મને બાળપણ કેવી રીતે પાછું આપી શકે? જ્યારે હું 40 વર્ષથી વધુની થઈ ત્યારે હું અને સમજી મને બાળક બનવા જ નથી મળ્યું, એટલે જ હું આટલી બધી કામગીરી છું, ક્યારેય રમવા જ નથી મળ્યું. ગુનાહિત ભાવની અનુભૂતિ કરાવવામાં આવતી જ્યારે રમતી અને આનંદ માણતી, હસવું એ ઘોંઘાટ મનાતો. મોટી થઈ ત્યાં સુધી માત્ર કામ જ કર્યું, જતી ત્યાં સુધી કામ કરતી, કારણ વિચારતી કે એક વસ્તુ જે કરી શકાય જેથી લોકો ખુશ થાય છે. ગુસ્સે થતી, ઓહ, મને ક્યારેય બાળક બનવા જ ન મળ્યું. પણ જાણો છો, 60 વર્ષની બાળકી કેમ બનવું તે હવે હું શીખી છું. તમે મોટાભાગના લોકો કરે છે એમ નિવૃત્તિ લેવાના બદલે મેં મારી રોકિંગ ચેરનો વેપાર હાસ્ય આનંદ અને મજા સાથે કર્યો છે. કદાચ મારી શરૂઆત સારી નહીં થઈ હોય પણ મારો અંત તો ઉત્તમ જ હશે. વાલાઓ સામુવેર ન વાળો પણ દેવના કોપને સારું માર્ગ મૂકો, કેમ કે લખેલું છે કે પ્રભુ કહે છે કે વેર વાળવું એ મારું કામ છે, હું વેર વાળીશ. કોણ તમારા શત્રુનું વેર વાળશે? પ્રભુ. શેતાનનું વેર કોણ વાળશે? જ્યારે અઘરું હોય ત્યારે તમે જે કંઈ યોગ્ય કરો એનો બદલો કોણ આપશે? એકદમ બરાબર. ચુકવણીનો દિવસ આવશે, જો તારો વેરી ભૂખ્યો હોય તો તેને ખવાડ, તરસ્યો હોય તો કંઈ પણ પા, કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ, એ તે નથી જે તમે વિચારો છો. મને ગમતું, હા. પછી મેં શોધ્યું કે તમે નીતિ વચનોનો અભ્યાસ કરશો તો વિસ્તારિત બાઇબલમાં અમુક ટિપ્પણી આવે છે જે કહે છે આ ધગધગતા અંગાર એ પ્રભુનો તેજસ્વી પ્રેમ છે જે તમારી વિરુદ્ધ આવતી કઠોર હૃદયની વ્યક્તિઓને પીગળાવે છે. તો આ ધગધગતા અંગાર ક્રિયાશીલ તરંગિત અને પ્રેમમાં તેજસ્વી ચાલ છે જે તમારા શત્રુઓ તરફ તકાયેલા છે, અને એ છે એમને પ્રેમ કરો, એમને ચાહો, ચાહો એમને, ચાહો એમને, ચાહો એમને, એટલા ચાહો કે એમના કઠોર હૃદયને પીગળાવી પરિવર્તિત કરે. મને કહેવા દો કે ઈશુ મર્યા તેથી મને આ જીવન મળ્યું જે હું જીવું છું. આને અસંબંધ ન માનો. મારો અર્થ એ નથી કે આપણામાંનું કોઈ પ્રભુનું સ્થાન લે છે, પણ પ્રભુ તો આપણા દ્વારા કાર્ય કરે છે. મારે મરવું પડે જેથી તમારામાંના ઘણાને એ જીવન મળે જે તમે જીવો છો, અને તમારે પણ મરવાની જરૂર છે જેથી તમે આને બીજા કોઈના જીવન માટે આગળ ધપાવી શકો. કે ઈશુને તેમના માટે મરવું પડ્યું જેથી તેઓ જીવી શકે, બીજા જીવી શકે માટે કોઈ કહેતો મરવું જ પડે.